સ્વામિનારાયણ, અરે સ્વામિનારાયણ, અરે કંટાળી ગયો એને જ આવીને છૂટ. બાકી બેઠા રહેજો. આમ તો ટાઢું બી આવે છે એટલે વાંધો ન આવે. ઘડીક શું છે પડચા પ્રકરણ આવે એમાં જીવને એમ થાય આપણે તો પગી જ જવાના, પણ પાછો આવેગમાં ન જાય એટલે વચરામત આવે એટલે કે ઊભો રહે. પગી જાય પણ આટલું જરા કરીશ ત્યારે પગીશ. સંવંત 1877ના આશોવદી 7મને દિવસ સાયંકાળે શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્ય વસતા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને માથે શ્વેત ફેટો બાંધ્યો હતો અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ કેવડા મોટા ભગવાન આવા દરબારોને ઘર માર્યા, બોલે એના એના દરબાર ગઢ માર્યા. દેખાતા હતા સામાન્ય પણ હૃદય બહુ મોટા હતા. વસ્તા ખાચર હૃદય એક બહુ અદ્ભુત પ્રસંગ છે. 69 કાળ પડ્યો ને ત્યારે 500 પરમહંસોને પોતાના કાર્યાણી ગામમાં રાખ્યા અને પોતાની પાસે અનાજ બનાજ જીઓ તો બધું છૂટું રેલમ છેલ મૂકી દીધું બધું. એ વખતે એની પાસે 100 ભેંસો હતી, પણ ઘરવાળાને કહી દીધું આ 100 ભેંસોમાંથી આપણે જરૂર પૂરતું ઘર પૂરતું દૂધ લેવાનું, બાકી બધું સંતોને મોકલી દેવાનું. તો એની ઘેરે મારા રોકાય એમ તો ન રોકાય કાંઈ. ભાવીને ભગવાન કોઈ દી આધીન ન થાય. ભગવાનને આધીન કરવા માટે ભાવ અને પ્રેમ જોશે. ભાવ અને પ્રેમ વિના રોકાય ભગવાન ન હોય, રોકાય એક ઘડી ન રોકાય મહારાજ. એને બદલે વસતા રાવણના દરબારગઢની અંદર મહારાજ કેવી વાતો કરે તમે જોત ખરા. આ બ્રહ્માંડમાં આવી વાતો કોઈ થઈ જ નથી. શું કહો તમે, આવી વાતો થઈ જ કોઈ દાડો? હા હાચું કહું, આવી વાતો થઈ જ નથી. આ બ્રહ્માંડ સર્જાણું ત્યારથી વાતો બધા કરી 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 બહુ જ્ઞાન તો શંકર સુધી ગયા, ત્યાં વિરામ પામી ગયા શ્રીપતિ શ્રીધરમ ગયા. લો કરો વાત. હારા હારા વિદ્વાનો હોય ને તો મારા એની જ કરતા હોય એટલે ભલામણા. પણ હું પણ મહારાજે પંચાળામાં પહેલા કીધું કે હડતાળાના રાંગ જેવા છે, માફ કરજો. આમ બેઠેલા કોઈને વહમું લાગે તો બપોર પછી નહીં આવતા. મહારાજ બોલ્યા હડતાળના રાંગ જેવા છે, અરે પેપડી બાફીને ખાય એવા છે. હવે આમાંથી કેટલાક તમે કે મારીની આજ્ઞા એટલે આપણે તો શિવલિંગ અભિષેક કરું. હું ભલા માણા હાલી મળ્યા તે સ્વામિનારાયણનો અભિષેક કરો, એનું ભજન કરો, એનું ભજન કરો. અમુકને તો હાવ હાવ. કાલે એક જણા મને કહે, આજે કાળી છત્રદશી છે, બેઠા છે, માફ કરજો બેઠા હોય તો. મને કહે હનુમાન ચાલીસાનો પાઠ કરશું. જોવો તો ખરા. મેં કીધું ભલામણા આ ગળા બેહારી દીધા, જોતો ખરો. સવારના પોરમાં મીઠું નાખીને ગરમ પાણીને કોગળા કરીએ છીએ, એ કાંઈ હાટું કરીશ. હા હા, એમ એમને માટે જે કરતા એના માટે બરાબર છે. આપણે હનુમાન ચાલીસા વગેરે વગેરે એના માટે બરાબર છે. પણ હું કોમ્પ્યુટર માસ્ટરના લાસ્ટ ઇયરમાં છું તો કરો શું, હોય એકડા શીખું છું. સમજાય છે મારો પોઈન્ટ? સમજાય તમને? હોય એકડા મને આવડતા નથી ને એબીસીડી. મને ટીચર કીધું તારે કંઠસ્થ કરીને એબીસીડીને મહેનત કરું છું. એ કોમ્પ્યુટર માસ્ટર હોય, કોમ્પ્યુટર માસ્ટરને હવે એબીસીડી તૈયાર કરવી હોય, એનો તો વિધવિધ પ્રોગ્રામો તૈયાર કરવાનો હોય. એમ ભક્તો આ બધા કોમ્પ્યુટર માસ્ટર છે. જોજો મહેરબાની કરીને કોઈ એકડાની વાતો નહીં કરતા. મહારાજની મોટે ભલામણા. હે, એની ઊંચાઈને આંબી ન શકાય, એના ઊંડાણને માપી ન શકાય, એવડા મોટા ભગવાન મળ્યા. પણ આપણે બહાર જ ન નીકળ્યા. અને એકને એક વાત પૂછ્યા કરે, સ્વામી મંદિરમાં આ રખાય ફળ રખાય ઢીકડું રખાય, પણ એલા સ્વામિનારાયણને રાખને. હવે તો તમારા પ્રશ્ન સાંભળીને ગળે આવ્યા છીએ. હજાર વાર કીધું મારે રાખો લઈને પાછો પ્રશ્ન આ રખાય. એક કામ કર, સ્વામિનારાયણ કાઢી નાખ, પછી બધું રાખ, આખા જગતને રાખ. ભલા માણા હું ભગવાન સ્વામિનારાયણને સમજાય, શું મારને સમજે. સમજ્યો વાતને, સમજ્યો સમજે વિના કાચે ને કાચા મરી જાઉં ને મોત કાલ આંબી જાહે. વાર નહીં લાગે, મોત આંબી જાય પહેલાં મારને સમજી લેજો, એવી ખાસ ભલામણ છે. અને ભાઈ શિબિરમાં તો જો કડક થઈને જ કહેવું પડે, સમજાણું. કાં તો હરખો થઈ જાય, કાં તો ઈસ પાર ને કાં ઉસ પાર. બેમાંથી એક થાય. પાંચ કાચાને રાજી કરવા આવતું, આટલા બધાને કહે થોડા કાચા રખાય, અને તમે ન કહો તો કાચે ને કાચા જ રહી જાય. બોલો. એક ભગત તો મને કે પણ સ્વામી કંઠીમાં દોડી પહેરી એમાં શું વાંધો? મેં કે તને સત્સંગના નોરની જ ખબર નથી, વાંધો હું હું. પતિવ્રતા નારી, યાદ રાખજો, પતિવ્રતા નારી પોતાના પતિના કપાળમાંય ચાંદલો કરે અને જગતના કોઈ જીવના કપાળમાં ચાંદલો કરે, સમજાય તમને? એમાં ચાંદલો કરે એમાં એમાં શું વાંધો? અને પતિવ્રતા કહેવાય તે ભલામણા ભગવાન સ્વામિનારાયણના આશ્રિતની ડોકની કંઠીમાં દોડી. નથી સમજાતી વાત. અને ભક્તો હું તો ત્યાં સુધી કહું કંઠીમાં કાંઈ ન રાખું. ઘણા હું કે અમે હું રાખ્યું ઓલી ઓલી શેનું હું રાખે, હે હરિકવચ રાખી. જો હરિકવચ રાખવાનો વાંધો નથી, જોકે મારીની આજ્ઞા તમે રાખ્યો તો વાંધો નથી, પણ વાંધો ત્યાં આવે છે તમે હરિકવચની દોડી રાખી. તમારી હરિકવચની દોડી જો હોય બીજા 500 ઓલી દોડી મળશે રાખવા, એ વાંધો. સમજાય છે મારી વાત? એટલે કંઠીમાં કાંઈ ન રાખવું, કંઠીમાં કશું જ ન રાખવું, કંઠીમાં બધું આવી જાય. વડાપ્રધાનની સીટ ઉપર કોઈ ન બે શકે, બે શકે? હે પોહાયો સંસદ સભ્ય તો વડાપ્રધાનની સીટ ઉપર ન બેહે એમ ભક્તો ભગવાન સ્વામિનારાયણ વડાપ્રધાનને સ્થાને બિરાજે, માટે એ સ્થાને કાંઈ ન હોય. હવે મહેરબાની કરીને પૂછતા નહીં આ રખાય કે આ ન રખાય, તમને ચોખ્ખું કહી દીધું. તોય ઘણા ન સમજે. બોલો સ્વામી વાત અમને લખ્યું. એક જણો કહેવા આવ્યો સ્વામી મારે ફલાણા દિવસે મારા બે દીકરાના લગ્ન છે. સ્વામી કે નાના દીકરા નહીં પરણાવતો કે પાછો બીજી દાડા આવ્યો. પણ સ્વામી વેવાય બહુ આગ્રહ કરે. સ્વામી કહે તો પછી પરણાય ને તો એક કામ કરજે, એક મહિના સુધી વાડીએ નહીં લઈ જતો, અને વાડીએ લઈ જા ને તો એને સિસોડે નહીં બિહારતો, સિસોડે લઈ જા ને તો પછી કાંઈ થાય તો ગાડામાં નહીં નાખતો, અને ગાડામાં કદાચ નાખો ને તો જ્યાં ઢોલ નગારા વાગતા ને એને ગાડું હાંકતા નહીં. ઓલો કે ભલે. અને પછી પરણાવ્યા, બે છોકરાને પરણાવ્યા, અને મહિનામાં બે દાડા બાકી હતા ને એમાં વાડી સિસોડો હાલતો હતો ને એમાં એનો કોઈ મિત્ર આવી ગયો. એટલે હાલ કે મારી આપણી વાડીએ કે તારી વાડીએ કે અત્યારે બઘડાટી બોલું તો અહીંયા ક્યાં બેઠો? મારા બાપાએ ના પડે, બાપા તો ના પડે, હાલને ઉપાડી ગયો 28મી દાડે. અને વાડીએ ગયો ને ત્યાં ઓલા હાઠા ઓરવા બેઠો, તે ભેગો હાથે ઓર દીધો, એ સિસોડામાં હાથ આવી ગયો. મહા મહેનત સિસોડો બંધ કર્યો અને પછી બધા ઘાંઘા થઈ ગયા. છોકરા હાથ આવી ગયો, હાથ આવી લઈને નાખ્યો ગાડામાં, અને ગાડું ઉપાડ્યું. પછી મનમાં થયું પણ આ બાજુ તો રસ્તો બહુ લાંબો, આ શોર્ટકટ ન્યા ઓલે લગ્ન આલે પણ ન્યા શોર્ટકટ છે, લઈને ન્યા હાક્યું ગાડું. ઢોલ ડબિંગ ડબિંગ થતા ધનુ રૂપીડ્યું, છોકરો ઉકલી ગયો. અઠવાડિયે પછી સ્વામી પાસે, સ્વામીને કહે સ્વામી છોકરો ધમ હોય ગયો. સ્વામી કે કેમ? તો સ્વામી આમ આમ થયું. સ્વામી કે મેં તને નહોતું કીધું હું લગ્ન નહીં કરતો, લગ્ન કરતો મહિના સુધી વાડીએ નહીં લઈ જતો, વાડીએ લઈ જતો સિસોડે નહીં બેહારતો, સિસોડે બેહારતો ગાડા નહીં. સ્વામીને કહે સ્વામી પણ તમે ચોખ્ખું ક્યાંય કીધું તું? આ મરી જાહે તેમ કહેવાય? મરી જાહે એમ એમ ઘણાને કેટલું કહીને તો કે પણ આ રખાય. એક કામ કરો કાળ ભેર રાખી લો, બહુ કામ કરશે ભલામણા, એ તો બધા સંકલ્પ પૂરા કરશે. એક મહારાજ બસ, હું ને મારો ઠાકર જગત બધું કાણું, મારો ઠાકર બેઠો પારણે નું હું દોરી તાણું, બસ એવી ઉપાસના રાખજો. અદભુત ત્રીજું વચનામુ છે. પછીજી મહારાજ બોલ્યા, જે આ શુકમુનિ બહુ મોટા સાધુ છે અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ પડતો નથી. આ બહુ મોટી વાત છે, ચડતો ને ચડતો રંગ. નતર પાંચ દાડા રંગ ચડે પાછો ઉતરી જાય, ચડતો ને ચડતો રંગ હોય ને એ જ મારે સુધી પગે, એને એ જ મારને વાલો થાય. સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રાખો, ભલે બહુ ઉતાળાનો થઈ જાય કાંઈ નહીં. કંઠી બાંધી, કંઠી બાંધ્યા પછી ભલે ઉતાળ નહીં કરતા હાટે, કંઠી બાંધી અને પછી બે મહિને પૂજા લેજો હાટે, તરતી દિન તે દિનો લેતો. પણ પૂજા લીધી પછી દેહ પડે પણ પૂજા કર્યા વિને મોઢામાં પાણી મુકાય નહીં, અન્ન જમાય નહીં. પછી પૂજા 6 મહિના વરદી કરી પછી બારીનું મૂકજો. આ તો સંતો કીધું, આ જ મૂકી દીધું. એક ભગત અમારે સુરતમાં ઘણા વર્ષ પહેલાં પારણ હતી, પછી અમે કાંઈક વાત નીકળી ભગવાનના ભગતને ચા ન પીવાય, અને ચા પીવાને મોટા મોટા સંતો હરિભગત માનતા જ નહીં. એક ભગત કે સ્વામી મૂકી આજથી, મને આનંદ થયો. પછી બીજે દાડે ફરી વાર પાછી સભામાં બેઠી મેં કીધું આની જેવી સુરવીરતા હોવી જોઈએ, એક ધડાકા ચા મૂકી દીધી. બે શબ્દો કે મને કે બહુ કહેતા ને મેં કીધું કેમ તો હું ચા પીને આવ્યો છે કે મેં કીધું હમણાં તે મૂકી હતી ને કાલ મને કે પણ ઘરવાળાએ માથું ખાધું કે ચા પીવો ને તો આમ તેમ એટલે ભાઈ પી લીધી મેં કીધું ભલામણા બાયલા તે તો નાક કપાયું ભલામણા તારી બાઈ નું માનો સાધુ નું નો માનો અમે કીધું ન માનો તારી બાઈ કીધું મનાણું બોલો એની ડોશી કે મને આ સાધુ તૂટી જાય ત્યારે ન મનાય બોલો સાધુ કે એમ કરાય જાય તેથી તો અક્ષરધામમાં પહોંચી જાય હું કહો તમે પણ માળો માને જ નહીં ને બોલો કોણ જાણે એને કેટલું રાજી કરવાનું તાન છે એટલું રાજી કરવાનું તાન આ બધાને જો થઈ જાય તમને આ હા ક્યાં પોગાય કહો પણ કોઈ હિસાબે સેટિંગ નથી થતું અહીંયા શુકાનંદ સ્વામી મહારાજ કે બહુ મોટા સાધુ છે જોકે શુકાનંદ સ્વામીનો થોડોક ઇતિહાસ નાનકડો કહી દો એક જ મિનિટ વધારે ટાઈમ નહીં લો મહારાજ વન વિચરણ કરતાં કરતાં વડોદરા આવ્યા ને ત્યારે શુકાનંદ સ્વામીના માતુશ્રીને બધા વડોદરા રહેતા હતા મહારાજ વડોદરાની બહાર એક ઓટા ઉપર બેઠા હતા એમાં કેટલીક પનિયારીઓ પાણી ભરવા નીકળી એમાં એના માતુશ્રીના બાનુબા હતું એ ગર્ભવતી હતા પરસ્પર એ પનિયારીઓ વાતો કરતી હતી કે ભગવાન મારા પર કૃપા કરે ને મારીને દીકરો આવે કેવું સારું એમ બાનુમાં બોલ્યા એટલે મહારાજ તરત બોલ્યા હવે મહારાજ કે અમે તમને આશીર્વાદ આપીએ ને તો તમને દીકરો આવે પણ દીકરો તમારે અમને આપી દેવાનો તે બાનુબા અચકાણા એમાં તો અચકાવો તમે એટલે બીજી પનિયારીઓ હારી હતી ને એ કે હા પાડીને આ બાવા તો ક્યાંય રખડતા હોય કે એ ક્યાં ને ફરી વાર લેવા આવવાના બાનુબા હા પાડે જો મારીને દીકરો આવશે ને તો હું તમને આપી દઈશ મહારાજ કે તો તમારીને અક્ષરધામનો મહાન મુક્ત આત્મા જન્મ લેશે આટલું કહે અને મારે તો ત્યાંથી જતા રહ્યા આ બાજુ બાનુબાન ત્યાં શુકાનંદ સ્વામીનો જન્મ થયો 10-12 વર્ષને થયા મહારાજ ફરતા ફરતા ડભાણ આવ્યા અને મારા ડભાણ આવ્યા ને ત્યારે શુકાનંદ સ્વામીના માતુશ્રીને બધા રહેવા ડભાણ આવી ગયા હવે મહારાજ જ્યારે પધાર્યા છે ત્યારે બધા દર્શન કરવા માટે ઉમટ્યા બધા દર્શન કરવા માટે ઉમટ્યા ને ત્યારે બાનુબા પણ શુકાનંદ સ્વામીને લઈને દર્શન કરવા માટે ગયા અને લાઈનમાં ઊભા હતા એમાં શુકાનંદ સ્વામીને આગળ ધર્યા અને મારે આમ આમ પગે અડવા ગયા ને શુકાનંદ સ્વામી મહારાજ કાંડું પકડી લીધું બાનુબાને સામે જોયું બાનુબાને કે બાનુબા આ કોનો દીકરો છે બાનુબા કે મહારાજ મારો દીકરો છે મારે કે સાચું બોલો સાચું બોલો આ તમારો દીકરો છે કોકનું હપેતરું છે બાનુબા ગુચવાયા મારે કે મહારાજ મારો દીકરો મારે કે સાચું બોલો તમે કોઈ સંન્યાસીને એવું નહોતું કીધું કે મારીને જો ભગવાન દીકરો આપે તો હું એને આપી દઈશ મારે કે મારી જો વર્ષો બે કીધું તું તો ક્યાંય રખડતા છે મારે કે ક્યાંય રખડતા તમે સામે બેઠા જ છે અમને તમે કોલ આપ્યો હતો મારે દીકરો અમને આપી દો મારે કે પણ મહારાજ તમને દીકરો આપી દઉં તો પછી એકનો એક છે તો મહારાજ પછી અમારું ગઢપણ કોણ હાચે મહારાજ કે ગઢપણની જ ઉપાધિ છે ને બીજી કઈ ઉપાધિ ખરી મહારાજ કે આમે આને તમે ઘેર રાખશો બહુ તમારો ગઢપણ હાચો છે બીજું શું કરશે અને આને સાધુ થવા દેવો તો મહારાજ કે હજારોને અક્ષરધામમાં પહોંચાડી દે મહારાજ કે બાનુબા તમે તમારા સ્વાર્થને એકલા નહીં જુઓ આના દ્વારા અમારા અજોડ અજોડ કાર્યો કરાવવા છે સંપ્રદાયના એની સામે તમે જુઓ બાનુબા ઈ તો કૃતકૃત્ય થઈ જાય તમે કૃતકૃત્ય થઈ જશો એનું નામ તો અમર થઈ જાય તમારું નામે અમર થઈ જશે ને સાંભળો તમારા ગઢપણમાં કોઈની સેવા જ ન કરવી પડે એવું કરી દઈશું અમે મારે કે મારા તો આપું પણ તમે છેલ્લે તેડવા જો આ મારા દીકરા લઈને આવો ને તો મારે કે જાઓ કોલ આપ્યો તમારા દીકરાને હારે લઈને હું તમને તેડવા માટે આવીશ અને બાનુબાઈ મહારાજને શુકાનંદ સ્વામીને અર્પણ કર્યા અને શુકાનંદ સ્વામી બહુ મોટા સાધુ થયા બહુ મોટા સાધુ મારના અંતર્ગત અભિપ્રાયને સમજી શકે એવડા જબરા સાધુ થયા શુકાનંદ સ્વામી એટલે કેટલા બધા મહારાજને આગળ નછાવર થઈ ગયા છે મહારાજે આજ્ઞા કરી સ્વામી એક પુસ્તક લખો તો અદભુત પુસ્તક લખ્યું રાત દાડો દાખલો કરીને મહારાજ કે મહિનમ પૂરું કરવાનું રાત્રે જાગરણ કરી કરીને પુસ્તક પૂરું કર્યું પુસ્તક પૂરું થયું અને મહારાજ અક્ષરડી બિરાજમાન હોય બ્રહ્માન સ્વામી વગેરે વગેરે સંતો બિરાજમાન હોય દંડવડ કરીને મારને અર્પણ કર્યું મહારાજ પુસ્તક હાથમાં લીધું ખોલ્યું નહીં એમને ફાડીને ફેંકી દીધું શુકાનંદ સ્વામીને મોઢાની રેખા ન બદલી વિચારો બ્રહ્માનંદ સ્વામી બધાને એમ થયું આ શું થયું બ્રહ્માનંદ સ્વામી શુકાનંદ સ્વામી બોલાવીને કે સ્વામી મહારાજે તમને ખબર એક મહેનત તમે હોતા નથી ને પુસ્તક બનાવ્યું તે આ મહારાજ ફાડીને ફેંક દીધું તમને કાંઈ ન થયું અને ત્યારે શુકાનંદ સ્વામી મોઢામાં શબ્દ નીકળ્યા મને શું થાય મેં તો મહારાજને રાજી કરવા માટે લખ્યું હતું મહારાજ વાંચીને રાજી થાય તોય ભલે અને મહારાજ ફાડી નાખીને રાજી થાય તોય ભલે મારે તો રાજી કરવા હતા એવડા મોટા સાધુ. આમ થાય કે મહારાજ બોલે, મહારાજ કે બહુ મોટા સાધુ કેવડા મોટા છે કહો. હે મહારાજ કે શુકાન સ્વામી તો બહુ મોટા સાધુ છે. જ્યારથી અમને મળ્યા ત્યારથી એનો ચડતો ને ચડતો રંગ છે. મહારાજ કે ડભાણીઓ બળદ, ડભાણીઓ આંબો, ડભાણીઓ સ્વામી, અમને જેટલા કામ લાગ્યા એટલું કશું કામ લાગ્યું નથી, એવી મહારાજ મહત્તા ગાય છે. મહારાજ કે માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. બોલો શુકાન સ્વામી કોની ઉપમા આપી? મુક્તાનંદ સ્વામી ઉપમા. મુક્તાનંદ સ્વામી જેવા સાધુ છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મનુષ્યને પરસ્પર હેત થાય છે ને ગુણે હેત થાય છે તે ગુણે કરીને થાય છે, અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ ને દોષ તે માણસની ઉપરની પ્રકૃતિ કરીને ઓળખાતા નથી. કારણ કે કોઈક મનુષ્ય તો બિલાડીની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજો હોય તે કહે જે આ તો બહુ મોટા સાધુ છે, અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય ને તેને જોઈને અણસમજવાળો હોય તે એમ કહે જે આ તો અસાધુ છે, પણ તે માહી તો મહાનિષ્કામી હોય. માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહે થાય છે. ભેળો રહે ત્યારે બોલતા જણાય, ચાલતા જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય, ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે. અને વિશેષ કરીને તો ગુણ અવગુણ યુવાવસ્થામાં જણાય છે. મહારાજે શુકાન સ્વામી બહુ મોટા સાધુ છે વાત કરીને પછી વાતનો ટન માર્યો. મહારાજ કે ગુણ આવે છે માણસને, હેત જે થાય છે ગુણે કરીને થાય છે, અવગુણ આવે છે દોષે કરીને આવે છે. અને એ વાત તો સમજી કે આવી છે. પછી મારે જે ટન માર્યો બહુ મહત્વનો, મહારાજ કે માણસની ઉપલી પ્રકૃતિથી માણસ ઓળખાતો નથી. મહારાજ કે આમ ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય પણ અંદરથી મહાન નિષ્કામી હોય, અને કોઈ ઊંધું ઘાલીને હાલતો હોય પણ માહિતી મહાકામી હોય. માટે મહારાજ કે એ તો ભેળા રહીએ, હાલતા ચાલતા ખાતા પીતા તમામ ક્રિયા એની સાથે રહીએ ત્યારે એની મૂળ પ્રકૃતિ જાણવામાં આવે છે, ઉપલી પ્રકૃતિથી જણાતો નથી. ભક્તો જોકે આમ મારા જે બોલ્યા છે ને એ અપવાદ જ હોય, યાદ રાખજો. શું હોય? ને તો આ બાને આખી દુનિયા આમ જલસા કરતા હાલ છે કે આપણે તો અંદરથી મહા નિષ્કામી છીએ. અપવાદ હોય. શું હોય? અપવાદ હોય કે ફાટી દ્રષ્ટિ હાલતો હોય, ગમે એને અટારી આગાશીમાં દ્રષ્ટિ નાખ્યા જતો હોય, અંતોય મહાન નિષ્કામી અપવાદ હોય. અને નીચી દ્રષ્ટિ રાખીને માને બધી મર્યાદાનો અનુસંધાન રાખીને વર્તતો હોય તોય કામી અપવાદ હોય. લાગઠી ઈ ધરોહરનો હોય, સમજાય છે તમને? ને તો દુનિયા નક્કી કરશે બિચારો અંતરદ્રષ્ટિ કરીને ભજન કરનારો ખરેખરો સાધુ છે, ખરેખરો ભગવાનનો ભગત છે, તો બધા એમ કે આ ભલે ને ઊંધું ઘાલીને બેઠો પડે એ તો મહાકામી છે, અને કોઈ ફાટી દ્રષ્ટિ હાલતો છે આ તો મહાન નિષ્કામ, તો દુનિયાને એવું જ કરવું છે. બોલો તો મહારાજના શબ્દો ખોટા પડે. મહારાજ કે કથરોટ મેં ગંગા મન હોય ચંગાત, કથરોટ મેં ગંગા વાત મિથ્યા છે. તો જગત તો એમ જ કહે છે, સમજાય છે? એટલે એનો મતલબ ભક્તો, મહારાજનો કહેવાનો મતલબ એવો છે કે નીચું દ્રષ્ટિ કરીને ચાલે છે એટલે નિષ્કામી જ છે એવું ચોક્કસ કહી શકાય નહીં. અને કોઈની ફાટી સહજી પ્રકૃતિ ફાટી દ્રષ્ટિએ છે એથી કરીને એમ નિર્ણય ન કરી નખાય કે આ મહાકામી છે, એમ માનેનો અભાવ ન આવી જાય. સમજણું? કોઈની એવી પ્રકૃતિ સહજ છે એ પ્રકૃતિજનનો અભાવ ન આવી જાય એવી મહારાજ આપણને અનુસંધાનની દોરી બતાવી રહ્યા છે. નતર જીવની કેવી પ્રકૃતિ, એની ઉપલી પ્રકૃતિ જોઈને ગુણ આવે અથવા અવગુણ આવે. પણ મહારાજ કે ક્યારેક બની શકે ઉપલી પ્રકૃતિ નબળી હોવા છતાંય પણ શ્રેષ્ઠ ભક્ત હોઈ શકે, શ્રેષ્ઠ સંત હોઈ શકે, માટે ઉપલી પ્રકૃતિથી નિર્ણય લેવો નહીં. જેતપુરમાં મહાપુરુષ સ્વામી હતા. ઉપલી પ્રકૃતિ કેવી ખબર? એ ગમે એના બેહે ને કોઈથી હેઠા ન બેહે. છેલી બેગી કાંઈ ન મળે તો હુંપડું ઊંધું નાખીને એના પર બેહે. ઉપરથી કેવા લાગે? જબરા માની લાગે કે ન લાગે? હે પણ સ્થિતિ કેવી? અર્જુનસિંહ દરબાર એને રાજકોટ મોકલીને પાછળ સ્વામી દેહ છોડી દીધો. અર્જુનસિંહ દરબાર પાછા આવીને એમ કે હવે સ્વામીને અગ્નિ સંસ્કાર ન કરવા દઉં. સ્વામી મને કીધું તું નહીં ધામમાં જાવ, કેમ વયા ગયા? અને સ્વામી પાછા દેહમાં આવ્યા. અર્જુનસિંહને કે અર્જુનસિંહ હું કામ આવ્યા અઠ પકડીશ? તો સ્વામી તમે મને કીધું તું હું નહીં વયો જાઉં, હું કામ વયા ગયા? સ્થિતિ કેવી? અક્ષરધામમાં ફરી વાર દર્શન દેવા આવી શકે એવી, અને ઉપલી પ્રકૃતિ કેવી? હુંપડા ઉપર બેસે એવી. એટલે મહારાજનો કહેવાનો મતલબ ભક્તો અહીં એવો સ્પષ્ટ દેખાય છે કે કોઈની ઉપલી પ્રકૃતિથી સંપૂર્ણ એનું માર્કિંગ ન કરો તો સંપૂર્ણ ડિસિઝન લેવાય નહીં. સંપૂર્ણ ડિસિઝન લેવા જતાં ક્યારેક ભગવદ્ ભક્તનો દ્રોહ થવાની શક્યતા રહે. મૂળમાં ઘણા વર્ષ પહેલાં એક સાધુ હતા, ઋષિવાદાજી એવું કાંક નામ હતું. બહુ સારા સાધુ. ભોજન કરો બહેન ત્યારે 10-15-20 લાડુ ખાઈ જાય, એમાં કોઈ કે અવગુણ લીધો માળો કે સાત થઈને કેટલા લાડવા ખાય છે, આ કેમ પાર ઉતરશે? પણ ઉપલી પ્રકૃતિ, જો કે ઉપલી પ્રકૃતિ પ્રમાણે બરાબર છે, નહીંતર હકીકત સાધુને એનાથી અલગ જીવન હોવું જોઈએ, વૈરાગી વિતરક હોવું જોઈએ. પણ ઓરિજિનલ મહાશક્તિશાળી સાધુ, અને પહેલાંને મનમાં એમ સંકલ્પ થઈ ગયો ને કે આ સાધુ લાડવા ખાઈ ખાઈ કરે કેમ સત્સંગમાં પાર પડશે, અને સ્વામીના મોઢામાં શબ્દ નીકળી ગયા, સ્વામી ગે ગાંડિયા, હું તો ભગવાનને સંભાળીને જમું છું, માટે ભગવાનને જમાડું છું, હું નથી ખાતો. અને સ્વામી આટલું બોલ્યા, ઈ હરિભગત ઘેરે જતા જતા રસ્તામાં ગાંડો થઈ ગયો. બોલો, ગાંડિયા સ્વામી બોલ્યા ને ગાંડો થઈ ગયો. એટલે કહેવાનો મતલબ, ઉપલી પ્રકૃતિથી માપ નીકળી શકે નહીં. યદ્યપિ ધરોહર તો એ જ હોઈ શકે કે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે રહેવું જોઈએ. ઉપલી પ્રકૃતિ જેની એવી છે, એણે પણ અનુસંધાન રાખી અને ફાટી દ્રષ્ટિ ન વર્તાય એમ જ વર્તવું જોઈએ. એના મોક્ષને વિઘન થાય એમ, પણ બીજાના મોક્ષમાં વિઘન ન થાય, એટલા માટે પણ સાધુએ તો નીચી દ્રષ્ટિ રાખીને જ વર્તવું જોઈએ. ભગવાનના ભક્તની દ્રષ્ટિ તો ઢળેલી જ હોવી જોઈએ, એવું મહારાજ અહીંયા કહેવા માગે છે. મહારાજ કે આંખ વિચીને બેઠો છે અંતરદૃષ્ટિવાળો તોય પણ કામી હોય, એનો મતલબ ક્યારેક એવા પણ સંજોગ બને, મહારાજ કે મહા નિષ્કામી જેવો દેખાતો હોય છતાં પણ કામી હોઈ શકે, એ પણ અપવાદ છે. એ પણ અપવાદ છે, કારણ કે અંદરના જે દોષ છે એ જીવાત્માની ક્રિયામાં દેખાણા વિના રહેતા નથી. ક્રિયામાં દેખાય. દારૂડિયો માણસ કોઈ શાંતિ બેઠો હોય, હે, એ ખળભળાટમાં જ હોય, એમ અંદરના જે દોષ છે જીવાત્માને ક્યારે બહારની પ્રકૃતિમાં બહારની ક્રિયામાં એને સાધુતા રાખવા ન દે. યદ્યપિ મહારાજ કે ક્યારેક એવું પણ બની શકે ખરું, એમ મહારાજ કહે છે. પછી મહારાજ બીજી વાત કહે છે, મહારાજ કે વિશેષ કરીને તો ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતો. કાં જે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય અને યુવા અવસ્થામાં સરસ થાય, ને કોઈક બાળ અવસ્થામાં સારો હોય અને યુવા અવસ્થામાં બગડી જાય છે, અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં, ને તે ઘાટને ટાળવાનો યત્ન કર્યા કરે, અંતે જ્યાં સુધી ટળે ને ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવા અવસ્થામાં વધી જાય, અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં, અને એવો સારો હોય તે તો બાળપણામાંથી જણાય, તે ઉપર પોતે પોતાના બાળપણાના ત્યાગ સ્વભાવની ઘણીક વાત કરી. મહારાજ કે મોટા ભાગે તો માણસની ઓરિજિનલ પ્રકૃતિ એ ક્યારે ખબર પડે તો યુવાન અવસ્થામાં, બાળપણામાં બહુ ખબર ન પડે, વૃદ્ધાવસ્થામાં બહુ ખબર ન પડે. અહીંયા મહારાજ આમ જનરલ પ્રકૃતિની વાત કરતાં કરતાં વિશેષ મહારાજે કામ નામના શત્રુ પર નિશાન માંડ્યું, કારણ કે કામ નામનો જે શત્રુ છે, મહારાજ કે બાળ અવસ્થામાં ઓછો હોય છે, વૃદ્ધાવસ્થામાં પણ ટળી જાય છે, યુવા અવસ્થામાં વિશેષ કરીને જણાય છે, ત્યારે મહારાજ કે એની ઉપર કોણ વિજય પ્રાપ્ત કરી શકે? તો કે જેને સતત અનુસંધાન છે કે આવો મને ઘાટ થયો યોગ્ય નહીં અને ઘાટને ટાળી શકે, મહારાજ કે યુવા અવસ્થારૂપી સમુદ્રને તરી જાય છે. પછી બીજી પણ મહારાજ વાત કરી, મહારાજ કે જેની જે પ્રકૃતિ બાળપણમાં કાંક હોય ખરી, હાવ ન હોય એમની. હમણાં બે દાડા પહેલા એક હરિભગત આવ્યા, મને કહે સ્વામી આ તો સાધુ થવા નીકળ્યો પછી ખબર પડી. મેં કે શેની પણ? મને કહે સ્વામી એ જ્યારેથી સમજડો છે ને ત્યારથી કોઈ દી ઘરની બહાર હોય જ નહીં, કે કોઈ દી કે નોરતા રમત એક્સ વાય જેડ ગમે થતું ને કોઈ દી જાય નહીં, એમાં કોઈ દી એને રસ નહીં, અને કોઈને યારે ઘરમાં બીજી પંચાયતને વાંચવું ને એનું જે કરતા હોય કરી રાખે, પણ ત્યારે અમને કાંઈ ખબર નહોતી, આ તો હાલી નીકળ્યો તેથી ખબર પડે એટલે આટલું જન્મ હતો. સમજાય છે તમને? અનભક્તો મહદઅંશે મહારાજ કીધું એમ જ હોય, આ બધાનો અનુભવ બોલ્યો ને તો ખબર પડે, અમે અપવાદ હોય એમાં અપવાદ હોય, પણ મહદઅંશે ખરેખર ત્યાગાશ્રમ જે પ્રવેશ કરે ને એની બાળપણથી કાંઈક એવી પ્રકૃતિ હોય જ છે. એને દેવ મંદિરે જવું ગમે, એને કથા વાર્તા ગમે, એને સાધુનો સમાગમ ગમે, એને ઠઠ્ઠા મશ્કરી ન ગમે, એને પૂજા પાઠ કરવી ગમે, વગેરે વગેરે ગુણ કંઈક અંશે એમાં જોવા મળે છે ને મળે જ છે. આંબાના છોડ વિના કેરી આવે કે થોરમાં થોડી આવે? હે, આંબાનો છોડ જ હોય પછી એનો જે ઉછેર થતો હોય એ પ્રમાણે એ ખીલેલો દેખાય, ઓછો ખીલેલો દેખાય અને ઉછેર નથી થતો બરાબર, ઉછેર થાય તેટલી વટવૃક્ષ જેવો થાય જ અને ન્યાજ કેરીઓ આવે. એમ ભક્તો વ્યાપક પ્રમાણમાં એવું દેખાય છે. મહારાજ બોલ્યા એમ કે જેની યુવા અવસ્થામાં કે વૃદ્ધાશ્રમમાં જે પ્રકૃતિ દેખાય બાળપણમાં કાંઈક હોય ખરી, એ તો કોઈક જ એવું બની શકે કે જેને નબળો સંગ મળી ગયો હોય, જેને કારણે બીડી પીતો અને તમાકુ ખાતો અને દારૂ પીતો થઈ ગયો, નહીં ખરેખરો ભગત થયા અપવાદ જ હોય. તમે આમ આમ આમાં ઉશાંગ કરો કે નાના હતા એટલે 18-20 વર્ષની ઉંમરે દારૂ પીતા હતા ને હવે ખરેખર ભગત થયા, ઉશાંગ કરો તો આમ બે ચાર નીકળે તો નીકળે તો ન નીકળે. હું કહું આમાંથી નાનપણથી કોઈ પ્રકારનું વ્યસન ન હોય, પહેલેથી જ વ્યસન ન હોય એ ઉશાંગ કરો તો હાલો તો કેટલા જણા છે કોઈ દી વ્યસન જ ન હોય. તમે જો માર્કિંગ કરો, દેખાય 80% ભક્તો હોય બેઠા જેને કોઈ દી વ્યસન હતું જ નહીં, એટલે જ આ લાઈને આવ્યા હોય. એમાં અપવાદ હોય કે નાનપણમાં નબળો સંગ થઈ ગયો તો કુલક્ષણને માર્ગે વિયા ગયા હોય, વળી સારો સંગ થાય પાછા હાચે માર્ગે આવે, પણ એ અપવાદ હોય. બાકી તો જીવ જન્મે ત્યાંથી જ પોતાના આગલા જન્મના શુભ કે અશુભ સંસ્કાર લઈને જન્મો છે, શુભ સંસ્કાર લઈને જન્મો એનું જીવન દિવ્ય જ હોય. તમને ખબર આમ 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 કપાસનો છોડ ઉગે ને આરદાડા ને ત્યાં ખબર પડી જાય કે આમાં તારી પર ચાલી મને કપા થાય, બાકી મરતું મરતું ઉગ્યું આમ કુકડાઈ ગયેલો કુકડાઈ ગયેલો, એમાં સંકલ્પ ન કરે કે આ આમાં વિહમણ કપા થાય, ઉગે નથી. યાદ રાખ, છોડ એ ફણગો ફૂટે નથી ખબર પડી જાય આવો જ થાય. આ હીરાવાળા ડાયમંડવાળા આમ જે અંગુર મૂકે ને હરણ ઉપર, એ મૂકતાની સાથે ખબર પડી જાય આ ગાભા જેવો હીરો નીકળવાનો. એ લક્ષણ સહજ હોય, એમ એ લક્ષણ સહજ હોય. ભણવા બેસાડે ને 15 દાડા જ્યાં થાય તે તો એબીસીડી કકડાટ બોલી જાય ત્યારે નક્કી થાય કે આ મોટો એન્જિનિયર થાય, મોટો ડોક્ટર થાય કે આ મોટો સીએ થાય. પણ 3 વર્ષ એકને ક્લાસમાં કરે અને તોય બાપા પૂછે એબીસીડી આવડી તો કે એ બી અને ડી સી ભૂલાઈ જાય, એ કાંઈ ડોક્ટર થાય કોઈ દી. હે મહારાજ એવું કહે છે, મહારાજ કે જે વ્યક્તિ જેવી જણાય છે એવો કાંઈક ગુણ એની અંદર બાળપણમાં પણ હોય ખરો, તે પર પોતે પોતાની બાળપણાની ત્યાગ સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે. સારો હોય તેનો તો બાળપણમાંથી છોકરાની સોબત ગમે નહીં, એને બાળક નાના છોકરાની સોબત ગમે નહીં, ને જીવવાનો સ્વાદ્યો હોય નહીં. બાળપણથી જ જીવવાનો કોઈ સ્વાદ્યો ન હોય, આ જોશે ને આ જોશે ને આ જોશે એવો કોઈ એને કંકાસ હોય નહીં, ને શરીરને દમ્યા કરે. લો પમ દિવસે ની કાલે જ એક ગામમાંથી કંઠી બંધાવવા માટે આવ્યા, એટલે પછી મેં કીધું તમારા ગામમાં સત્સંગ કે ના, તમે ક્યાંથી આવ્યા કંઠી બંધાવવા, કેવી રીતે આવ્યા? એ કે સુરતની કથા લાવી થતી હતી ને એ કથા જોઈને પછી નક્કી થયું મારે કંઠી બંધાવી. કંઠી બંધાવી પણ મારે હજી તમને એક પોઈન્ટ આગળ કહેવો છે. પછી મેં કીધું કોઈ વ્યસન છે? મને કે ના કોઈ વ્યસન નથી. મેં કીધું પછી તમે એકાદશી ને એવું હરિજયંતિ જો છો? મને કે દરેક એકાદશી રહું છું, નકોરડી કરું છું. કે મેં તમને કોને કીધી? કોઈ કીધું નથી પણ હું કરું છું. વાત સમજાય તમને? એ સહજ ગુણ હોય. કેવો હોય? સહજ ગુણ હોય. મેં કંઠી બાંધી પછી મેં કીધું પૂજા તો કે આ પૂજા આજે જ લેવાની છે ને? કે બોલો, કંઠી બાંધી ગયો, પૂજા લઈ ગયો, એકાદશી રહેતો કંઈ કહેવાનું હતું નહીં, એટલે ન તો એને એને કોઈ દી આપણો કોઈ દી જોગ નહોતો. મેં કીધું કોઈ સ્વામિનારાયણના સાધુ પહેલાં તમને મળી કે કોઈ કોઈ દી નથી મળ્યા? મેં કીધું અમે તમને મળી કે તમે નથી મળ્યા? બોલો, ફક્ત કેસેટ સુરતની લાઈવ કથા થતી તેને સાંભળી અને કંઠી બંધાવ્યો. બોલો, એટલે સહજ ગુણ એ જીવની અંદર હોય છે. મહારાજ પણ એવું જ કહેવા માગે છે, મારે કે બાળપણથી શરીરને દમ્યા કરે. આ તમે આ બધા સાધુ બેઠા ને પૂછશો ને તો તમારું હૃદય હા પાડશે. એણે અનેક ફેરી સત્સંગ નહોતો ઓળખાણો, અથવા તો જેવો તે ઓળખાણો સાધુ થવાનો તેથી સંકલ્પ કદાચ નહીં હોય તોય નકોરડા ઉપવાસ એકાદશીના કર્યા છે. બોલો, સાધુ થવાનો સંકલ્પ તીડી કર્યા છે અને આમાંથી કોક કોક જ કર્યા છે માવા ભગત જેવા. તો આમાંથી 11 શેરાનારા તો છે, કારણ કે આ તો સમુદાય ઈ લેવલનો છે, ઉપલા લેવલનો છે. એટલે બાકી આ લેવલને તમે છોડો ને બહાર જો આવડી સભા થઈ હોય એમ પૂછે, એટલે આમાંથી કોઈ નકોડ ઉપવાસ કોઈ દી કર્યો? એટલા ઉશી આંગળી કરો, અમારે કોઠા સામે ઘણી ફેરી કરાવે તે હાવ હાવ એ આંગળી વાંજણે વહી જાય. બોલો, એમ સમજાય તમને? 5000 માણાની સમય એક જણો આંખણી આંગળી ઊંચી ન કરે. બોલો, જ્યારે જો આ લેવલ તમે શિબિરમાં આવે, શિબિરમાં સામાન્ય માણસ ન આવે, એટલે આમાંથી તમે આંગળી ઊંચી કરાવો ને તો અનેક ભક્તો એવા છે જેને એકવાર નહીં અનેક ફેરી નકોડા ઉપવાસ કર્યા તઈ શિબિરમાં આવી શકે. સમજાય છે? હાલો કરો તો ઉશે આણે કેટલાય નકોરા ઉપાય ગમે તેથી કર્યા. જોઈ લો, જોઈ લો સભામાં. આ લોકો એટલે વિડીયોવાળા ક્યાં વહી ગયા? ક્યાં છે વિડીયો? હાજરી ઓલ પણ આ એટલે રાખો ઉશે આંગળી ખોટા કરતા નહીં. હો આમ જો વિદ્યાર્થી જો બધા નકારો ઉપવાસ કર્યા જો કેમ એમ થયું? મૂળમાંથી જીવ બોળ્યો હોય એને નકરડો ઉપવાસ કરીને ભલામણ નકરડો ઉપવાસ કરે એ જ અહીં શિબિરમાં આવી શકે. બાકી એકાદશી દિવસે બબે ત્રણ ત્રણ ટંક ઝાપડ તો એ આવે નહીં, અને આવ્યો હોય ને તો આખી જિંદગી ખરખરો ન મૂકે. ઓલ્યા પણ અહીં શિબિરમાં ગયો તો અરે ન્યાં તો જવાતું છે, ન્યા તો કાંઈ વાતું કરે છે કાંઈ, ને કોઈ બી પગ મૂકે નહીં તો ન બીજા આવતો ને એને રોકી રાખે બોલો. એટલે મૂળભૂત એની અંદર ગુણ કાંઈક હોય એવું મહારાજ કહે છે. જો ને મને બાળપણમાં સ્વામી કાર્તિકની પીઠે એવો જ વિચાર ઉપજ્યો છે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી, માટે ઘણેક પ્રયત્ન કરીને શરીર એવું સૂકી નાખ્યું છે, શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ રુધિર તો નિસરે જ નહીં. કાર્તિક સ્વામીની પીઠે મહારાજ કે એમને વિચાર ઉપજ્યો અને એના માટે પ્રયત્નો ઘણા કર્યા અને શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ રુધિરનું ટીપું તો નિસરે જ નહીં. એમાં મારે એક શબ્દ મૂક્યો, મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દીધું નહીં. સમજો, મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર અને માંસ તે રહેવા દીધું નહીં. પિતાનો ભાગ રુધિર કે માંસ રહેવાનો દીધું એમ ન કીધું, માતાનો ભાગ જે રુધિર અને માંસ તે રહેવા જ ન દીધું એમ કેમ થયું છે? આપણા મનમાં એ તો આમ કહી દીધું એમ થતું છે ને. આની પાસે સાયન્સ લાગુ પડે છે, આની પાછળ સાયન્સ છે. શું સાયન્સ છે? તો યાદ રાખજો, આ બોડી જે સર્જાય ને એમાં લોહી અને માંસ એ માતાના ભાગમાંથી સર્જન થાય છે, હાડક્યાનું સર્જન એ પિતાના ભાગમાં જ થાય છે. આ સાયન્સ, સાયન્સ ભણતાને ખબર છે. એટલે જો ને બાપા કડક તે હાડક્યું કડક લાકડા જેવું લોઢા જેવું, અને માં સહજ કોમળ હોય તો જો માંસ હાવ 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 કોમળ. એટલે મહારાજ એમ કઈ આમ આમ લખી નાખ્યું એમ નહીં, એની પાછળ મહારાજનો અર્થ છે કે માતાનું ભાગ જે માંસ અને રુધિરે રહેવા દીધું નહીં, વાગે તો લોહીનું બુંદ નીકળે પણ પાણીનું બુંદ નીકળે પણ લોહીનું બુંદ તો નીકળે જ નહીં. એવી રીતે જે સારો હોય તે બાળપણમાંથી જ જણાય આવે છે. જો ઘણા ઘણા નાના છોકરા ત્રણ વરોન આપણે કઈ સાધો, ત્રણ વરોન મળો ના આપણે, તેને ક્યાં ખબર હું સાધુ હું ગ્રસ્ત કઈ ખબર છે? કારણ કે ઈ ખાતાનું જીવ હોય, શું હોય? ઈ ખાતાનો જીવ હોય. અને અમુક ને તમે જોવો સાધ થવું, હા સાધ થવું બોલો, અને સાધ થવા માટે રોતો હોય તેનો, મને સાધ થવા દો, મને સ્વામી ભેગો જવા દો. પછી યાદ રાખો એ સાધુ જ થાય, એને સંગ યોગ્ય મળી રહે તો. બાકી એને સંગ યોગ્ય ન મળે તો એ ભખડોતેન થઈ જાય. એવું તમે નહીં માનતા કે પંદર વરણનો વિવરણ થાય પછી સાધુ સંકલ્પ થાય એ જ સાચો, આઠ વરણનો બાળકોને સાધુ થવાનો સંકલ્પ થાય તો એ સાચો હોય. અમે ઘણી ફેર સાધુ સંતોને પૂછીને તમને ક્યારથી સંકલ્પ થયેલો, ત્યારે કહે કોઈ કે હું આઠ વરણ, કોઈ કે હું દસ વરણ હતો. મને યાદ છે ને પહેલું ભણું તેદાડો સંકલ્પ હતો આપણે સાધુ થવું, સંસાર સુધી માંડવો જ નથી. એ હોય બાળપણમાં હોય એમને થવાય ભલે મને કહો, એમને થઈ જાય. એમ આ નાના નાના છોકરાને તમે આ છોકરા શું મળે સાધ થયું હતું, એના જીવમાં પણ એ શબ્દ નીકળો કે હેલો છે આ તમારે એસી વરે કોઈ થાય હાલો સાધ થઈ થાય સંકલ્પ કોઈ દી થયો મેળા ડોલો જો એ જીવમાં હોય. શું હોય? જીવમાં હોય. એને ભલે જ્ઞાન નથી હું શું બોલું છું, એનો જીવ બોલાવતો, એનો જીવ બોલાવતો હોય. મહારાજ કે બાળપણથી એવી કાંઈક પ્રકૃતિ હોય ખરી. ત્યારે ભજનાનંદ સ્વામી પૂછ્યું છે, એ મહારાજ એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક કે શરીરને દમે કરે તે દમે કરીને રાખે તો ઠીક? એટલે ખાલી એ જે તમે બતાવ્યો વિચાર એ મનમાં રાખવો, એટલે મનથી મનન કરવું યોગ્ય કે શરીરને દંડ દેવો યોગ્ય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો શરીરના દોષ છે તે જાણવા જોઈએ, કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું જે શિષ્ટ ઇન્દ્રિયની અંદર વારંવાર જાગ્રત થાય તથા તેમાં છેડ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં શરીરને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણા પ્રકારનો ગંધ સૂંઘી લેવો તથા 20-25 ગાંવની મજલ કરવી તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડક્યા ભાંગી નાખવા તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિ જે દોષ છે તે શરીર દેહના દોષ છે પણ મનના નથી. આ બધા દેહના દોષ છે. તો દેહના દોષને કેમ ટાળવા? એ શરીરના જે દોષ અતિશય ક્ષીણ થઈ જાય તોય પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણે. પહેલાં મારે બે દોષ બતાવ્યા, દેહના દોષ આ છે, મનના દોષ. મારે કે દેહ ક્ષીણ થઈ ગયો હોય તો મનની અંદર સંકલ્પ વિકલ્પ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધનો રહે. એટલે મહારાજ કે બેના દોષ અલગ અલગ છે, તો બેને ટાળવા કેમ? એમ મનના અને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દમ્ય કરીને ટાળવા, અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચાર કરીને ટાળવા. મનના દોષ શરીરને દમ્ય કરીને તપ કરીને ટાળવા, વ્રત કરીને ટાળવા, ઉપવાસ કરીને ટાળવા, એક આસને બેસીને ટાળવા. યાદ રાખજો, આસને બેસવું તપ છે. એક આસને બેસીને ભજન કરે ને તોય દેહનો ને મનનો બે દોષ ટળી જાય. એટલે ભક્તો તપની બહુ મહત્તા, દેહનો દોષ તપે કરીને ટળે છે. ઘણા લોકોને એમ નતર એમ કે હવે ઉપવાસની ક્યાં જરૂર છે? ઉપવાસનો અર્થ શું થાય કે ઉપ એટલે વાસ, ઉપ એટલે નજીક, વાસ એટલે બેહવું. ભગવાનની પાસે બેહવાના ઉપવાસ પણ ભલા માણા, એની પાસે બેહવા માટે દાખલો જ કરવો પડે ને, એમને બેસી જવાય. હે, એમને મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય. 12 વર્ષ તૂટે ત્યારે મેડિકલ કોલેજમાં એડમિશન મળે, સમજાય? એમ આખી જિંદગી તૂટે ને ત્યારે ભગવાનની પાસે બેસવાનું આસન મળે, લાગઠ ન મળે. એટલા માટે તપ તો કરવું જ જોઈએ, તપવ્રત તો કરવા જ જોઈએ. તમારે વ્રમ એકાદું ધારણાપણા ચાંદ્રણ કરવું જોઈએ, એમાં કંઈ કઠણ ન પડે. કેટલાય જીવનમાં ધારણાપણા અથવા ચાંદ્રણ કોઈ પણ એક વ્રત એક વાર અથવા તો અનેક વાર કેટલાય કર્યું, ઉશાંગણી કરો તો. રાખજો એમને, એમ આમ જોઈએ છે એમ જરાક. બસ મૂકી દેલો. એક વાત કહું તમને, મનાહે અમે જોયું જેટલા, માફ કરો, જેટલા સાધુની ખૂબ નિકટમાં આવીએ છીએ એ બધા ચાંદ્રણને ધારણાપણા કરેલા છે. અમે જોયો તમે, તે સાધુની પાસે ગયા વિના કોણ તમને તપનું કહે? હે, કોણ કહે? દુઃખી ની કહે. મેં ઘરના તેમ કે તમે ખાઈ લો ને, ખાઈ લો ને, નહીં તમે મોળા પડી જાઓ, પાતળ પડી જાઓ, માંદા થાહો. ભાઈ કાંઈ માંદા થતા ને, ખાય ખાઈને બીજાને માંદો પડ્યો છે. તારે 208 ડાયાબિટીસ છે ને 220 ડાયાબિટીસ છે, ખાઈ ખાઈને થઈ, શેમ થઈ, કેમ થઈ? હે, કેમ થઈ? ખાય ખાય ને ખવડાય ખવડાય ને ભલામણ. હાજુ કહું, તપ કરવાથી માણે એટલો માંદો નથી જેટલો ખાવાથી માંદો થાય છે. હાજું ખોટું? ચાંદ્રાને ધારણાપાણા કરજો, એકટાણા કરજો, તપ કરજો. આ હમણાં હમણાં ટેવ પાડે ને ઘણા બધા, સવારે નાસ્તો નથી મળતો, તે એ ટેવ ચાલુ રાખવી, એ ટેવ ચાલુ રાખવી. સવારમાં નાસ્તો કરવાનો નહીં એ, હો. અમુક અમુક તો વાપને બંધ જ નથી થવા દેતા, બોલો. પછી કે અચિંતા બેસી ગયું, અચિંતા નથી બેઠું, કેદાડો ને બેહું બેહું થયું બિચારું. અચિંતા બેસી જાય, ઓરવરે થતા ઓરવરે થતા, પછી એનો કાંઈ બીજા લિમિટ હોય ને પછી. હે, તારે અમારે જો પમતી કે બે ત્રણ દેમાં ઓપને ચાલુ થવાનું છે, ઓલું મગફળીનું. હવે ઓરી 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 કરે પછી બેસી જાય બીજારું, ક્યાં સુધી હાલે? એમ આપણે ઓરવરે જ થયા છે, માપે ઓરવું. અન્નાયણ ભગત ખબર ને? હા, મહારાજ બહુ સરસ કે, મહારાજ કે શરીરનો દોષ છે તપ વ્રતે કરીને ટળે છે, અને મનના દોષ રહ્યા તેને વિચાર કરીને ટાળવા. જે હું તો આત્મા છું, સંકલ્પ વિકલ્પ થકી ભિન્ન છું, સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન ને વિચારે બે જેને હોય તે મોટા સાધુ છે. યાદ રાખજો, તપે છે ને પાસે વિચાર પણ છે, એને મોટા સાધુ જાણવા. જેના જીવનમાં તપ પણ છે સાથે સાથે આત્મા છું, બ્રહ્મ છું, હું સાધુ છું, મારે આમ જ કરાય આમ ન કરાય એવો જેને વિચાર છે, મારે તેને મોટા સાધુ જાણવા. અને જેને એકલું દમન છે ને વિચાર નથી તો તે ઠીક નહીં. શરીર તપ કરી રાખે છે પણ વિચાર કાંઈ નથી તો મારે કે એ ઠીક નહીં. તથા જેને એકલો વિચાર છે ને દમન નથી તે પણ ઠીક નહીં. ભલે મોટો ફિલોસોફર ગમે એવડો હોય પણ મહારાજ કહે જેના જીવનમાં દમન નથી એ પણ ઠીક નહીં. માટે બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન ને વિચારે બેવાના તો ગ્રસ્ત સત્સંગને પણ જરૂર રાખ્યા જોઈએ. તમને બતાવ્યું એટલે હામું જુઓ. આ બેવાના તો ગ્રસ્ત સત્સંગને પણ જરૂર રાખ્યા જોઈએ. હાચું કહું, મારની આજ્ઞા પાળે ને તો એક રેકોર્ડ થપાઈ જાય. શેનો? સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ એટેક જ નથી આવતો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ ડાયાબિટીસ થતી જ નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પેરાલિસિસ થતો રેકોર્ડ થપાઈ જાય મારે આજ્ઞા પાડી બોલો, રેકોર્ડ થાપી દેવો. હું ઘણી વાર કહું છું આ કોઈ ડાયાબિટીસ નથી થવાની, કોઈ દી નથી થવાની બોલો. ન તો ડાયાબિટીસવાળી ઉંમર તો ઘણા થઈ ગઈ છે, નથી થઈ ગઈ પણ નહીં થાય, એ આવીને પાછી વહી જાય કે અહીંયા ક્યાં આપણા ગ્રાહક છે. એટેકે કોઈ નથી થવાનું બોલો, એટેકે નથી થવાનું. રેકોર્ડ થપાઈ જાય તમે જો બધા મારે આજ્ઞા પાળો મળો ને તો. મહારાજ કે ગ્રસ્થને પણ બે વસ્તુ જરૂર રાખવી જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ. ગ્રસ્થ રાખવા જોઈએ મહારાજ કે ત્યાગીને તો ચોક્કસ જ રાખ્યા જોઈએ. હવે નાનકડો પ્રશ્ન વાંચી લો, એક ત્રીજું પૂરું થઈ જાય. આપણે તો હવારે ત્યાં સુધી ગમે એમ કરીને ભગવાન ભજવાના છે ને, ત્યારે નિષ્કળ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ એમ જે રહેવાય તે વિચાર કરીને રહેવાય કે વૈરાગ કરીને રહેવાય? મહારાજ આ વિચાર કરીને રહેવાય કે વૈરાગ્ય કરીને, આ બે વસ્તુ, બે વિચાર, ક્યાં? દેહનું દમન અને મનનું દમન, એ મહારાજ વિચાર કરીને થાય છે કે વૈરાગ્ય કરીને થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે, અને જેને મોટા સંતનો સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. મહારાજ કહે આ તપ વ્રત વસ્તુ વિચાર એ મોટા સાધુના સમાગમે કરીને આવ્યા છે, અને મોટા સાધુના સમાગમે કરીને પણ ન આવે તો મહારાજ કહે તો મહાપાપી છે. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગ્રહસ્થને ભોગવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે તે ખડ ખાય છે. ત્યાગી થઈ ગ્રહસ્થને ભોગવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે તો શું કરે છે? ખડ ખાય છે. મહારાજ આ મીઠાશ વાળી વાણી બહુ વાપરી, ખડ ખાય. ખડ કોણ ખાય? એનો મતલબ શું થયો? મહારાજ કે ઢોર જેવો છે. શું કીધું? ગ્રહસ્થને ભોગ યોગ્ય ભોગની ઈચ્છા રાખે એ સાધુ છે તો ઢોર જેવો છે. કેવું કહી નાખ્યું બોલો મહારાજ. મહારાજ છે ને આમ આમ જરાય ભલે સરળ બહુ એમ કડે કે ભૂકા કાઢે એવા, અને તો જ હાલે, નતર હાલે. એકલી સરળતાવાળું ન હાલે ને એકલું કડકે ન હાલે. શું કહો? મહારાજ પ્રેમીલાય બહુ, સરળે બહુ, પણ જરાય કે મર્યાદાનો કોઈ ભંગ કરે તો મારા સ્ટ્રીક પણ એટલા જ હતા, ચલાવી ન લેતા. ચલાવી લે તો હાલે પણ નહીં. મહારાજ કે ઢોળ જેવો જાણવો, કારણ કે એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહીં, અને તેની ઈચ્છા રાખે છે, માટે એના સમજ્યામાં એ વાત આવી નથી. કાંજે જે ગામ જવું નહીં તેનું નામ શું પૂછવું? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછે અભિલાષા રાખે તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકે તો થાય જ નહીં. મહારાજ કહે એને જો વિષયમાં માલ મનાયન વિષય પ્રાપ્ત કરવો હોય તો સત્સંગમાંથી વિમુખ થઈ જવું પડે, તો મળે. બાકી સત્સંગની અંદર સન્મુખ રહેતા થતા તો એ વિષય બહુ કોઈ દેને પ્રાપ્ત થાય નહીં. એની વિચારધારા કેવી હોવી જોઈએ? જે માર્ગે જાઉં ને માર્ગનો ભાવ શું પૂછો એમ સમજીને મહારાજ કે એના વિષયમાંથી પાછું વળ્યું જવું જોઈએ. માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂરખ છે. ફરીવાર વિશેષણ આપ્યું મહારાજ કે તો મૂરખ છે. કેમ? જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યો જોઈશે. સત્સંગમાં રહેવું એને તો આ બધા વર્તમાન પાળ્યા જોશે. જેમ કોઈ સતી થવા નિસરી ને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દે? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થાય ને તે જો સુવાસિના જેવો વેશ રાખે તે શું તેના સગા રાખવા દે? ન રાખવા દે, ન રાખવા દે. તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજવામાં આવી નથી, અને જો આવ્યો હોય તો અયોગ્ય સ્વભાવ રહે જ નહીં. મારે કે સત્સંગમાં જેને રહેવું એને અયોગ્ય સ્વભાવ ચાલે જ નહીં. એમાં ત્યાગીને માટે વિશેષ લખ્યું મહારાજ કે જેને ત્યાગાશ્રમમાં સારધાર પાર ઉતરવું હોય એને ગ્રસ્થને ભોગવયોગ્ય ભોગની અપેક્ષા કોઈ રખાય જ નહીં. અને રાખે તો મહારાજ કે એને ઢોર જેવો જાણવો, એ ખડ ખાય છે, અને મૂર્ખ જાણવો. મહારાજ કે ત્યાગી તો ત્યાગીની ખુમારીમાં જીવો જોઈએ. ખુમારી અલૌકિક છે, એની ખુમારી એમ જીવે તો મહારાજ કે ત્યાગીએ પોતાની અદભુત ખુમારીથી જીવન જીવવું જોઈએ. જોકે આજકાલ શું કે મોબાઈલની દુનિયા આવી, જેને જરૂરત છે અને ઉપયોગ કરવો પડે એ મોબાઈલ ઉપયોગ કરે ને તો એ સામેને રાખે. એ ગ્રસ્તને જેમ સારો હાઈફાઈ મોબાઈલ વાળી જાય એના મનમાં સંકલ્પ થાય હું રાખું, વ્યવહાર ખાતર રાખતો હોય વાત અલગ છે, પણ એના મનમાં એ હાઈફાઈ રાખે તો હું રાખું. એને સત્સંગનો નોરની ખબર નથી ને ભિખારો થઈ ગયો. શું થઈ ગયું છે? ગ્રસ્ત સારો મોબાઈલ રાખે એને જોઈને એને સારો મોબાઈલ રાખવાનો સંકલ્પ થાય ભિખારો થઈ ગયો છે. એને સંકલ્પ જ ન ઉઠે. શું થાય? સંકલ્પ જ ન ઉઠે. મારે જે સંકલ્પ નો એ સાધુ મહારાજે પ્રથમના 38માં વચનામૃતમાં કીધું, મહારાજ કે એકવાર સંસાર છોડે પછી એની પોઝિશન કેવી હોવી જોઈએ? તો મહારાજ કે જે મળનો ત્યાગ કર્યો એને પછી કોઈ સંભાળતો નથી, એમ જે ગ્રસ્ત આશ્રમના વિષય ભોગનો ત્યાગ કર્યા પછી એની સ્મૃતિ સુધા ન થવા દે, મહારાજ કે એ ખરો સાધુ. અને એ લેવલ સુધી સાધુને પોગવું જોઈએ, અને એ લેવલે પોગે ને ત્યારે મોજે દરિયા. અને ત્યારે મહારાજે બોલ્યા, સાધુ તો મારી રાણી છે, મારી રાણી છે, એ શબ્દ એના સાર્થક થાય અને એ પછી મોજમાં અખંડ રહી શકે અને પોતે મોજમાં રહી શકે, અનેકને મોજમાં રખાવી પણ શકે, એ સ્થિતિ પ્રાપ્ત કરી શકે. ત્યારે મહારાજ કહે સાધુને એ સ્થિતિ હોવી જોઈએ. એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને સૈન્ય અર્થે પધારતા. મહારાજમાં જય સ્વામિનારાયણ શબ્દ બોલ્યા, જય સ્વામિનારાયણ કહી અને મહારાજ સૈન્ય કરવા માટે ઉતારે પધારતા હવા. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું ત્રીજું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.